તમને શું ખ્યાલ પડે છે? અરે હોય, આગમ ધર્મ અને લોકાચાર ધર્મમાં કેટલો તફાવત છે, અને આપણે લોકસંજ્ઞા એ ધર્મમાં જે ગયા છીએ તો મૂળ વાત જે ભગવાને સાધનો કયા છે એનાથી કેટલા આપણે વિમુખ છીએ એ જ્યારે આ મૂળ ગાથાઓનો સ્વાધ્યાય આવે ત્યારે ખ્યાલ આવે. સામાન્ય રીતે લોકસંજ્ઞાના ધર્મની અંદર તો એકાંત વધારે હોય કે અનશન એટલે અનશન કરવું જ. હવે એમાં બહુ સરસ વ્યાખ્યા આપી છે, ગાથા છે આગમની, એટલે આપણને તો કોઈ શંકાનું કારણ નથી કે અનશન તો તેને જ કહી શકાય જેમાં મનમાં ખોટા વિચાર ન આવે. આ એક વાત, એટલે માનસિક અને પછી શારીરિક. પહેલી વસ્તુ તો એ જ કે મનમાં કોઈ પણ પ્રકારના ખોટા વિચાર ન આવે. ખોટા વિચાર ન આવે એટલે મનના અનેક પ્રકારના સંકલ્પ વિકલ્પના ઉપયોગ થાય અને જીવ પોતાના ઉપયોગથી ચલિત થાય. એનું મન ખોટા વિચારે ચડી ગયું કે પોતાએ પોતે મંદો પડશે તો આનું આમ થશે તો આનું આમ થશે તો વગેરે વગેરે, તો અનેક પ્રકારના એ વિચારો જે છે એ જ્ઞાની કહે છે કે એ વિચારો સાચા નથી. કેમ કે તપની અંદર વિચારનું કેન્દ્ર શું? જ્ઞાન. જ્ઞાનની શુદ્ધિ માટે, વિચારોની શુદ્ધિ માટે, વિચારોના સાતત્ય માટે, વિચાર સાધના સરળતાથી થાય તે માટે તપનો સહારો લેવો છે. હવે માનસિક મનમાં ખોટા વિચારો આવ્યા, અનેક પ્રકારે આ ખોટા વિચારો આવી શકે, પોતાના સ્વાસ્થ્ય બાબતમાં આવી શકે, પોતાને બીજા દિવસના જે કહ્યું ને કે પારણા સંબંધી બીજા ત્રીજા આવા વિચારો બધા આવે. આ બધા વિચારો સુસંગત વિચારો નથી, આત્મશુદ્ધિના વિચારો નથી. અને બીજું ઇન્દ્રિયોને નુકસાન ન. અંશિકાબેનનો પ્રશ્ન એ છે, અંશિકાબેનનો પ્રશ્ન એ છે કે ઇન્દ્રિયોને નુકસાન ન થાય. અનશન તપ એને કહેવાય કે જેથી ઇન્દ્રિયોને નુકસાન થાય. આમાં અનશન એટલે એક ઉપવાસ એમ ન ગણવું,
કોઈ પણ વસ્તુના અભાવ અભાવથી નુકસાન થાય.
ઇન્દ્રિયોને નુકસાન થાય. ઇન્દ્રિયો શેની બનેલી છે? ઉદગલ. એનું સર્જન ઉદગલ, એની વૃદ્ધિ અને એનું રક્ષણ, તો એનું રક્ષણ ઉદગલ જ કરે. તો કોઈ વાર કોઈ પ્રકારના દર્દ અથવા વ્યાધિ એવી પ્રકારની હોય કે જેની અંદર જો પૂતગલનું ત્યાં એને પોષણ ન મળે તો એ ઇન્દ્રિયોને નુકસાનકારક થાય. એ નુકસાનકારક થાય એટલે પરિણામ શું આવે? એ પોતે ઉપયોગ જે છે એ ખસે. એટલે ઉપયોગથી જે જ્ઞાન શુદ્ધિનો યજ્ઞ એનો ચાલતો હોય અથવા એની જે સાધના ચાલતી હોય એ સાધના વિક્ષેપપણાને પામે, અને જ્યાં સુધી એ ઇન્દ્રિય બળ સ્વસ્થ ન થાય ત્યાં સુધી એની બાકીની બધી સાધનાની અંદર કોઈ ને કોઈ પ્રકારનો રોધ આવે, અંતરાય. તો એવા જેને કહીએ કે આ સામાન્ય વાત નથી કે મને ભૂખ લાગે ને આમ તેની વાત નથી, ઇન્દ્રિયોને નુકસાન થવાની વાત એટલે કોઈને આંખના તે જણાઈ જાય, કોઈની અંદર આ પ્રકારની શ્રવણ શક્તિ કે આ પાંચ ઇન્દ્રિયોના જે વિષયો છે એની અંદર કંઈ પણ પ્રકારની, કેમ કે ઇન્દ્રિયો છે એ એની અંદર એ જીવની લબ્ધિરૂપ છે. શરીર મળે પણ પાંચે ઇન્દ્રિયો ન મળે તો દેહ છે એ ઇન્દ્રિય નથી, દેહ છે એ તો પૂતગળોનો પિંડ છે. હવે એની અંદર એક ઇન્દ્રિય જીવ અને પંચેન્દ્રિય જીવ તો શું વિશેષતા છે કે એને એટલી જ્ઞાનના ઉદઘાટનની લબ્ધિઓ છે, જ્ઞાનનો ઉઘાડ થવાની અને જ્ઞાન પ્રાપ્ત કરવાના એ દ્વાર છે. દેહ તો પૂરેપૂરું આવરણ છે પણ એ આવરણમાં આટલા દ્વાર છે, બારી બારના છે જેને કહીએ, કે જેનાથી અંદર રહેલી ચેતનાને એ લબ્ધિ દ્વારા પોતે જ્ઞાનોપાર્જન કરી શકે છે. હવે આવી કોઈ પણ પ્રકારની ઘટના બનતી હોય તો એને માટે શાસ્ત્રકારો કહે છે કે મૂળ લક્ષ ચૂકવું જોઈએ. જો અનશન કરવાથી ઇન્દ્રિયોને નુકસાન થાય એમ હોય તો ત્યાં લાલ બત્તી ધરી છે કે તો એ વ્રતને સંક્ષેપ કરવું. અને અહીંયા એ વાત ત્યારે જ બેસે કે વ્રત કેટલા છે, 12 પ્રકારના છે. શું કામ એકાંતે વિચાર કરું? હવે કોઈ જીવથી આપણે કરગણુ મુનિનું દ્રષ્ટાંત આવ્યું છે કે એનાથી એક પણ અનશનમાં ઉપવાસ તો ઠીક, એકાસણું પણ ન થઈ શકે એવી એની શરીરની રચના હતી કે થોડી થોડી વારે એ કોળિયો ધાન ખાય અને પછી ચારિત્રમાં બરોબર સ્થિર રહે. પણ સંવત્સરીના દિવસે તો પ્રશ્ન ઉપસ્થિત થયો કે કેમ ખાવું, અને બધા જ લોકોનો વિરોધ. એ વિરોધ વચ્ચે પણ એ પોતે ગોચરીએ જઈ અને થોડો ભાત લઈ આવ્યા અને કોળિયા ખાધા. બહુ નિંદાને કારણે પોતે આત્મચિંતનમાં ચડી ગયા તો પશ્ચાતાપની ધારાએ વિચારોની શુદ્ધિ થતાં એને તો કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. આપણે એટલે સંવત્સરના દિવસે પણ સમજવા માટે, વસ્તુનું સ્વરૂપ સમજવા માટે. તો જ્ઞાનીઓ કહે છે અહીંયા કે નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા છે. સાધનનો એકાંતિક આગ્રહ કે આમ જ થવું જોઈએ, તમારાથી સરસ મજાનો તપ થાય છે અને મારાથી તપ નથી થતો, પણ મારાથી ખૂબ સ્વાધ્યાય થાય છે તમારાથી નથી થતો, 10 મિનિટે એક સૂત્ર વાંચી શકાતું નથી, તો એમ કેવું કે ઉપવાસ દિવસે આ તપસ્વી પણ સ્વાધ્યાયની દ્રષ્ટિએ તો તપ કોનું? એમ ભયાવટનું તપ, કાંઈ ક્લેશનું તપ, અનેક પ્રકારના તપના. આ તપના સાધન એટલા વિશેષ પ્રકારના છે બધા કે બાહ્યમાં ઇન્દ્રિય સંબંધિત છે અને આભ્યંતરમાં મન સંબંધિત છે. આભ્યંતર તપ છે એ એની માનસિક એનું ઉપયોગની સ્થિરતા એને માટે આભ્યંતર તપ છે, અને બાહ્ય તપ છે એ ઇન્દ્રિયોની જે કંઈ સ્થિરતા માટે છે, સંયમ માટે, ઇન્દ્રિયોનો સંયમ, ઇન્દ્રિયોનો નિગ્રહ, વૃત્તિઓનો નિગ્રહ. અને આભ્યંતર તપની અંદર મનની વૃત્તિઓનો નિગ્રહ છે, ઉપયોગની શુદ્ધતા છે. 6 આ છે અને 6 આ છે. તો બધી રીતે તપની અંદર ત્યારે તપમાં આવા પ્રકારના વાક્યો આપ્યા છે, ગાથાઓ આપી છે કે એવી રીતનું તપ ન કરવું જોઈએ કે જેથી ઇન્દ્રિયોને નુકસાન થાય. ઇન્દ્રિયોને નુકસાન થવાથી જે સાધનથી આ જીવ આરાધના કરે છે તે સાધન એ તો ગુમાવી, અને એટલા જ માટે અનશનની આજ્ઞા બધાને મળતી નથી. હમણાંના જ એક આચાર્ય ભુવન ભાનુસુર સ્વામી મહારાજ, એમના સમુદાયની અંદર તપનો અમુક શિષ્યોની અંદર હોડ લાગી ગઈ તપ કરવા. આચાર્યના લક્ષ્યની બહાર ન હોય, સાચો આચાર્ય હોય તો સમજે કે બધા શિષ્યો આત્મકલ્યાણમાં વધારે પ્રવૃત્ત છે કે બાકીની બાબતમાં ચડી ગયા છે. એટલે રોજ પણ નિયમ એવો સારો કે શિષ્ય રોજ ગુરુ પાસે સવારે ગુરુવંદન કરવા જાય અને ત્યારે પછાણ શિષ્ય ગયા એણે પછાણ માંગ્યું આયન બિલનું આપો, એટલે કે આયન બિલનું નહીં મળે, હાથ જોડો એકાસણાનું લ્યો. અને એમ થઈ ગયું કે આપણે કંઈ ગુરુ છે કે કોણ છે, મારે આયન બિલનું કરવું છે. તો કે આયન બિલનું પછાણ નહીં મળે. કેટલા આયન બિલ કર્યા? તો કે 99 પૂરાથી આજ સોમું નથી કરવું, બ્રેક આયન બિલનું. હવે આને તો એટલી બધી ઈચ્છા હતી કે 100મો પૂરો કરીને હું રેકોર્ડ તોડું. આ ટેસ્ટનો છેલ્લો દડો ગયો સચિન. ગુરુએ કીધું નહીં કાંઈ બીજું, ગુરુ ધીર ગંભીર હોય એકાસણાનું પછાણ લેવું હોય. પણ હવે છૂટકો જ નહીં, ગુરુ પાસેથી પછાણ લેવાનું એકાસણ. પછી એને કહ્યું કે સ્વાધ્યાયમાં પ્રમાદ વધતો જાય છે, જાગૃત બનો. તમે આયન બિલની જે કરો છો એ બરાબર છે, પણ પછી જે સાધુ જીવનનો વિશેષ કાળ નિર્ગમન જે થવો જોઈએ એ આત્મસાધનામાં થવો જોઈએ. એ હમણાં પ્રમાણ તમારું ઘટતું જાય છે. તમે જે પાઠ રોજ ગુરુને તો આપવા પડે કે આજે આટલું કર્યું આટલું કર્યું, તો આ બધું ઘટતું જાય છે. એ લક્ષમાં તમને આવ્યું નહીં. અને પોતે સમાધાન કરી લીધું કે આપણે તો આયન બિલ ચાલે છે ને, એટલે હમણાં આ કંઈ બધું ઓછું થયું છે. ઘણા તો તપ કરીને પછી પ્રતિક્રમણ ન કરે કે હવે આજ ઘણું કર્યું થકી ગયા, ફરવા જાય એનો હોશ કોઈ દી પૂરી થતી એ બંને, પણ પ્રતિક્રમણ કરવા જવું હોય તો પ્રમાણ સમજણ જ એવું વિપર્યે બુદ્ધિના આધાર ઉપર વૈરાગ્યના આધાર ઉપર નહીં. 506 ની અંદર શું કહ્યું છે કે વૈરાગ્યથી શું થાય, બુદ્ધિનું વિપર્ય ઘણું ટળે અને સદબુદ્ધિ થાય. સદબુદ્ધિ થાય એ બધા સાધન એના આત્માને હિતકારી કલ્યાણકારી. હવે આવો આગ્રહ પકડાઈ જાય અને આ જગ્યાએ ગુરુની જરૂર, કોણ સમજાવે એને? આવું એની સાથેના અનુબંધ હોય તો સમજાવે, નહીતર આ કોઈ કહે તો માને કરો. એમ જ થાય કે ના ના ઇન્દ્રિયોને નુકસાન થવું હોય તો થાય, ઇન્દ્રિયોને નુકસાન થવું હોય તો થાય. તો એને આ આચાર્યની વાત ત્યારે મગજમાં બેસશે નહીં, દ્રષ્ટાન સાંભળશે, પણ એને એમ થશે કે આ તો અંતરાય થઈ રહ્યો. પણ જો વિશાળ દ્રષ્ટિકોણ ધ્યાનમાં આવે તો આ બધા સાધન છે. આ તપ છે એ તપાચાર એક આચાર છે, પણ જ્ઞાનાચાર પણ છે, દર્શનાચારે છે. તમે તપાચારની અંદર પાછા એટલા બધા કેન્દ્રિત થઈ ગયા કેમ કે એ લોક સંજ્ઞાની અંદર તમને હરિફાઈમાં ઉતરવાની મજા આવી ગઈ કે ચાતુર્માસ થયા છે, આ વખતે આટલું કરી નાખું, આ વખતે આટલું કરી નાખું, આટલી વખતે આમ થાય તેમ થાય. આવી બધી સામાન્ય રીતે લોક જીવનમાં સમૂહમાં ભેગા થાય એટલે જીવને વ્યક્તિગત આત્મવિકાસ કરતાં સામૂહિક વિકાસમાં વધારે રસ પડે. જીવની વૃત્તિ છે ને, જીવની વૃત્તિ છે, એને બહિર્મુખતા એ બહુ સરળ છે અને અંતર્મુખતા એ કઠિન છે. એટલે અહીંયા બહુ સરસ વાત મૂકી છે કે અનશન તપ તો તેને જ કહેવાય કે જેથી ઇન્દ્રિયોને નુકસાન. હવે અનશન લઈએ તો કેટલા સમયનું ઘાલ લઈએ? તો એ અનશન તપ છે, 1 મહિનાનું તપ છે, 6 મહિનાનું તપ છે, આ બધા. તો એની મંતે ઇન્દ્રિયો તો ક્ષીણ થવાની છે. અનશન તપથી શરીરને પોષણ મળતું બંધ થાય, સ્પષ્ટ વાત છે. તો એ શરીર ક્ષીણ થાય એટલે અનશન જેને કહીએ આપણે, એ અનશન ક્યારે? સામાન્ય અનશન વ્રત આ જીવન મળે એ સંથારા વ્રત, કે જ્યારે ઇન્દ્રિયો શિથિલ જ છે. હવે ઇન્દ્રિયો શરીરમાં પણ કોઈ ઉપયોગનું કારણ રહી નથી, સશક્ત નથી, નિર્બળ બની છે, ક્ષીણ થયેલી છે. અને એ શરીરનો હેતુ હવે આત્મકલ્યાણ માટે વધારે ઉપકારી નથી. તો તેવા સમયે નિર્ણય કરીને એમને સંથારાના પછકાણ આપવામાં આવે. અને સામાન્ય અનશનની મર્યાદા એ કે તમારી ઇન્દ્રિયો ક્ષીણ ન થાય એ તમારી મર્યાદા. તમે બે દિવસ કરો, પાંચ દિવસનું અંચન કરો, આઠ દિવસનું કરો, સોળ ભથ્થું કરો, માંસ ખમણ કરો, મર્યાદા શું? જો ઇન્દ્રિયો નિર્બળ થાય, સાધુ વિહાર ન કરે તો એટલો નબળો થઈ જાય, એ બીજે દિવસે ગોચરી લેવા ન જઈ શકે એના ગુરુ માટે. એને પણ એના આવશ્યક કાર્યો છે, એ છ આવશ્યકની ક્રિયાઓ ન કરે. કાજુ પડી લેવાનું નહીં કરું, આજે હું દેવ વંદન નહીં કરું, આજે હું ગુરુ વંદન નહીં કરું, આઠમો ઉપવાસ. તો આઠમા ઉપવાસે એને દેરાસર જવાનું ટાળ્યું. રોજ એને જીન પૂજાનું વ્રત છે, પણ હવે પાંચમા પછી પછખાણ લીધા એટલે બંધ કર્યું. શું કામ? તો કે હવે ચલાતું નથી, પૂજા થતી નથી, ઇન્દ્રિયોની શક્તિ નથી. ઈચ્છા તો હોય પણ ઇન્દ્રિયોની શક્તિ નથી, ચાલી શકાય. તો હવે એનું અનશન વ્રત, એનું મૂલ્યાંકન કેવી રીતે કરવું? એની પૂજા તૂટી, એ કરતો જ તો જીન પૂજાનો આખો સરસ મજાનો એનો પ્રકલ્પ હતો, અને એ જીન પૂજાનો એનો પ્રકલ્પ તૂટ્યો. ઉત્કૃષ્ટ અષ્ટ પ્રકારની પૂજા રોજ કરે, અને આ એના અનશનને કારણે. તો અહીંયા સ્પષ્ટ આગમ સમજ આપે છે કે કોઈ પણ ક્રિયા, સાધન, વ્રત, તપ, જપ બધું સેના માટે કરવાનું છે. એટલે કૃપાળુ દેવે આપણને 299માં પણ કીધું કે કોઈ પણ જપ તપ સાધન કરવાનો હેતુ શું છે? કે સ્વરૂપમાં જગતની વિસ્મૃતિ. હવે સ્વરૂપમાં સ્થિર રહેવાતું નથી, તો તે સમયે બાધા શું થઈ? બાધારૂપ શું થયું? આપણે લીધેલું વ્રત. તો વ્રત બાધારૂપ થયું, તો આ વ્રત સાધન થયું, બંધનનું થયું. સેવાની પ્રતિકૂળ જે તે બંધન નથી ત્યાગ. મારે તો એ બંધન હોય તો એનો ત્યાગ કરવો પડે, કારણ કે સેવાને પ્રતિકૂળ છે, સેવાને પ્રતિકૂળ છે, ન ચાલે, છોડી દેવું. આવો સૂક્ષ્મ વિવેક જેને કહીએ, જો આ પરંપરા ઓઘ સંજ્ઞા કહીએ તો આ વાત બેસે નહીં, પણ વિવેકથી વિચારે તો એને કહેવું કે આગમની અંદર ભગવાનની આજ્ઞા ક્યારેય એકાંતિક નથી, અને આત્મહિતના ભોગે તો નથી નથી ને નથી. ગઈકાલે આપણે સરસ સૂત્ર આપણું આવી ગયું કે આત્મહિત એ કેન્દ્રમાં છે. હવે અત્યારે આત્મહિત, ઇન્દ્રિયો આત્મહિત માટે ચાલે છે. કૃપાળુ દેવે કહ્યું કે દેહ જેનો ધર્મ માટે છે, તેનો ધર્મની સંભાળ એ પણ એક, દેહની સંભાળ એ પણ એક ધર્મ. ક્યારે? જો દેહ ધર્મોપયોગ માટે હોય તો, અને દેહ ધર્મોપયોગ માટે હોય ત્યારે દેહની બેકાળજી રાખવી એ અધર્મ છે, કારણ કે દેહ એનો આ ઉપયોગ માટે છે. તો આ વિવેક કોણ રાખે? વિવેક પોતે રાખે, અથવા તો પોતાની સમજ ન પડે એવું બને તો ત્યારે સાથે કોઈ ગુરુજન, કોઈ વડીલજન, કોઈ શાસ્ત્રજ્ઞ, કોઈ ગીતાર્થ, જે શાસ્ત્રને જાણે એટલું જ નહીં, શાસ્ત્રના મર્મને જાણે અને શાસ્ત્રના રહસ્યને જાણે, હેતુને જાણે. જો શાસ્ત્રમાં અનેક પ્રકારના માર્ગ લખ્યા છે, આમાં અત્યારે તપ વાંચીએ ત્યારે તપની ગાથાઓ, પણ અહીંયા બહુ સરસ કર્યું છે આચાર્યોએ કે તપની બધી ગાથા લીધી છે, એમાં તપનું જ્યાં આ પ્રકારનું કહ્યું છે એ ગાથા પણ. એ કહે છે જો અનશનનો એવો અર્થ કરશો નહીં કે જેથી ઇન્દ્રિયોને નુકસાન થાય, મન વચન કાયાની પ્રવૃત્તિને વાંધો ન આવે. યોગ, મન વચન કાયાની પ્રવૃત્તિ એટલે યોગ. યોગ છે એ બંધનું કારણ છે, અને યોગ છે એ મુક્તિનું પણ. હવે યોગ જો બંધનું કારણ બનતો હોય અથવા મુક્તિના કારણમાં અંતરાય થતો હોય તો કે છે એને બાદ આવે એવી પ્રકારનું તારું અનશન જ્ઞાનીઓએ માન્ય રાખ્યું. ઘણીવાર આવા બધા શાસ્ત્રોની અંદર અપવાદરૂપ પરિસ્થિતિ અને ગાથાઓ બધી આવે. સામાન્ય જીવ સામાન્ય રીતે વિચાર કરે એટલે મૂંઝવણનો કોઈ પાર નહીં. અને બીજું, પોતાની લોકસંગ્રહની સાથે જે મતિ ઘડાઈ ગઈ છે ને એમાં જરાય એને બદલ કરવા, એને તેમને હો પાપ થઈ ગયું, અધર્મ થઈ ગયું, શું થઈ ગયું, શું થઈ ગયું, એમાં જીન કલ્પી સાધુ થાય ક્યાં જાય? અરણ્ય. દેહનો ધર્મ હોય કે ન હોય, હવે બળ એટલું બધું આત્માનું છે, ત્રણ દિવસ ચાર દિવસ સતત ધ્યાનમાં રહે પણ પાંચ છ દિવસે ક્ષુધા તૃષા એ દેહના ધર્મો વિહાર નિહાર આ ઊભા થાય કે ન થાય એ વેદનીય કર્મ છે. એ ઉદયમાં આવે કે ન આવે, કે અરણ જિનકલ્પી થયો એટલે મટી ગયો ક્ષુધા રોગ? ન મટે. તો આવે, હવે આવે ત્યારે શું કરવું? એનો ધર્મ બદલાઈ ગયો. અત્યાર સુધી આ બધા ધર્મ હતો કે ગોચરીનું પ્રમાણ નક્કી કરે, ઘરનું નક્કી કરે, દેવાવાળાનું નક્કી કરે, પાત્રનું નક્કી કરે, હવે એ કયું પ્રમાણ નક્કી કરશે? સુસ્તુ જે મળે, જેટલું બને એટલું નિર્દોષ, જેટલું બને એટલું, એને કહેવાય પ્રાસુક આહાર. પ્રાસુક આહાર એટલે પોતાની કોઈ ઈચ્છા નથી, જેટલું બને એટલું પોતાની જેટલું વિવેક ચાલે, ત્યાં ફળ પડ્યું છે અને એ ફળ લઈ લીધું. આ જગ્યાએ કોઈ જગ્યાએ પાણી છે એ વહેતુ નથી અને હવે અચિત થયું છે તો એ પાણીનું ગ્રહણ કર્યું. કોઈ પણ પ્રકાર જે પોતાને અને તે સમયે તેટલી પૂર્તિ કરી અને પાછો ધ્યાનમાં બેસે. હવે તે સમયે જે આપણા વ્યવહાર માર્ગને જાણનારા લોકો હોય તો શું કહીએ કે આને પાપ કહીએ. એ પાપ કરતો જ નથી, કેમ કે એના ચિત્તની અંદર કોઈ આત્માના પરિણામ કલુષિત થતા જ નથી. પાપ ક્યારે થાય છે? કર્મ ક્યારે બંધાય છે? આત્માના પરિણામથી બંધાય છે કે શરીરની ક્રિયાથી બંધાય છે? મારવાનો ભાવ છે અને જંતુ ઉડી ગયું, બંધ સેનાથી પડ્યો? ઓલું બચી ગયું એટલે ન પડ્યો, ભાવથી પડી ગયું. હિંસક ભાવ, હિંસક વૃત્તિ, હિંસક અધ્યવસાય જેવો જીવમાં આવ્યો અને એ સંભ્રમના રૂપમાં આવ્યો, સમારંભના રૂપમાં થયો, આરંભ પણ કર્યો, પરિણામ નો આવ્યો હિંસક. આપણે આવી ગયું ને સંભ્રમ સમારંભ ને આવ્યો, પરિણામ હિંસાનું ન આવ્યું, બંધ ન પડ્યું, પડી. તો એ સાધુને બંધ નથી પડતો પણ એનું વિશ્લેષણ કરનારા
એને બંધ પડે
છે, એને બંધ પડે છે. ધર્મને સમજવો હોય તો વિવેક, ધર્મને શાસ્ત્રને સમજવા હોય તો એનો મર્મ હેતુ શું કહેવા માંગે છે. અને એ કહેવાનું સ્પષ્ટ ત્યારે જ થાય કે આ બધી વસ્તુ સેના માટે છે. આ બધી વસ્તુ એટલે કૃપાળુ દેવે તો એક અડધી લીટી લખી દીધી પણ આપણે વિસ્તાર કરી શકતા નથી. એટલે આપણે તો એ લીટી યાદ રાખીએ એટલું જ કે વૈરાગ્યાદિ સફળ તો જો સહ આત્મજ્ઞાન. આત્મજ્ઞાન હોય તો આ બધું સફળ છે, જો આત્મજ્ઞાન ન થાય તો આ બધા ક્રિયાકાંડ, આ બધા તપ બારે પ્રકારનું
જીવી આપી ને સાહેબ એમ જ આત્મજ્ઞાન
પણ આપણે પહેલી લીટી મરોકાયેલા છે,
મૂકી દે તો કઈ નથી,
અટકે ત્યાગ વિરાગમાં. એ સ્થિતિ છે જગતના લોકોની, એ ત્યાગ વિરાગ થાય એટલો કરે છે પણ અટકી જાય છે. કેમ કે કેટલો થાય? શરીરની મર્યાદા હોય એટલો થાય. પછી ત્યાગ વિરાગને તો કેટલો થાય? તમે કયો તો હું આખું શરીર ભસ્મીભૂત કરી નાખું, એથી વધારે તો નહીં થાય ને તારો ત્યાગ. પણ મનની અનંત કાળની જે ઈચ્છા છે એનો નાશ. આત્મહત્યા કરે તો ઈચ્છા સહિત મર્યો. અવસ્થા કઈ પ્રાપ્ત કરવાની છે? નિરીહતા, ઈચ્છા રહિત, નિરીહતા. ઈચ્છા ઉત્પન્ન થવાની કોઈ સંભાવના જેનામાં ન રહે એવી ચિત્તની સ્થિતિ એને નિરીહતા કહે છે. નિર્વાણ કે દેહ ધારણ ન કરવો પડે એવી આત્માની શુદ્ધ સ્થિતિ. તો આ બધી વસ્તુને સમજવી પડે કે જો આ થતું હોય તો તારું બધું તપ. એટલે પછી યમ નિયમની ત્રણ ગાથાઓ સમજાય કે વ સાધન બાર, એ બધા સાધન ત્યાગ વિરાગના છે કે ભોગ ઉપભોગના છે? ત્યાગ વિરાગ. તપ સંયમના છે કે મોજ મજાના છે? અને છતાં તદપિ કઈ હાથમાં કેમ ન આવી? શક્તિ ખલાસ થઈ, ઇન્દ્રિયોની શક્તિ ખલાસ થાય અને શરીર સ્વયં ખલાસ થાય. તો એનું લક્ષ ચૂકાય. જો લક્ષ રાખીને પછી પોતાની મર્યાદા, પણ એમાં ભયસ્થાન એ છે, મધુભાઈએ કીધું, પોતાની શક્તિને ગોપવી નહીં. ઇન્દ્રિયોના બહાને પ્રમાદ જ્ઞાનીઓને માન્ય, ઇન્દ્રિય શક્તિના નામે પ્રમાદ કરે કોઈ તો પોતાની શક્તિ ગોપવે તે ચોર, એમ શબ્દ આવે છે શાસ્ત્રમાં. કે છતી શક્તિએ મેં તપ વગેરે આરાધના ન કીધી એવું વીર્યાચારના અતિચારમાં આપણે અલોણા કરી છે કે છતી શક્તિએ થઈ શકે. થોડું બળ, આત્મબળ કેળવ્યું હોય તો થઈ જાય, પણ અહીંયા એ આત્મબળનો સવાલ નથી. એવું છે ગમે એટલું રાખીએ તો પણ આ નુકસાન થાય, અને નુકસાનથી એને આખી માનવ જન્મ જે મળ્યો છે આવો અવસર એ કદાચ ગુમાવી દેવાની સ્થિતિ. આવી જ વાત મૂકી છે 447. કોની શુદ્ધિ વધારે થાય? વાત પકડાવી જોઈએ, જો ન પકડાય તો મૂંઝવણનો કોઈ પાર નથી. એ કે છે બે ત્રણ ઉપવાસ કે વધારે ઉપવાસ એ કરતો હોય, પણ અજ્ઞાનીની શુદ્ધિ જેટલી થાય એથી ઘણી વધારે. સંસ્કૃતમાં ને માગધીમાં શબ્દ છે બહુત્તર ગુણિયા, બહુત્તર ગુણિના અનેક ગણી શુદ્ધિ કોની થાય? જ્ઞાનીની. ભલે જમતો હોય, ભલે જમતો હોય. અજ્ઞાની ભલે ઉપવાસી હોય, અજ્ઞાની ભલે ઉપવાસ હોય અને ત્રણ ચાર વધારે ઘણા ઉપવાસ કરે, અને આ જ્ઞાની એ જમતો હોય, ગોચરી લેતો હોય, મિતાહાર હોય, કોઈ પણ જાતનું એને જેને કહે ને જીતેન્દ્રિય હોય, જમતો હોય છતાં જીતેન્દ્રિય હોય, કોની શુદ્ધિ વધારે છે? આ આપણે દલીલમાં ન આવવું જોઈએ, આપણી બહાનાબાજીમાં ન આવવું જોઈએ. કેમ કે આપણે બહાનાબાજી કરનાર પોતે અજ્ઞાની છે, અને જમીને વધારે શુદ્ધિ છે ખોટું છે. અજ્ઞાનીનું સમજવું હોય તો અજ્ઞાની જમતો હોય એના કરતા અજ્ઞાની ઉપવાસી હોય તો વધારે શુદ્ધિ હોય. પાછું આપણને આપણી જાતને જ્ઞાનીમાં મૂકી અને આ ગાથાનો અર્થ કરવો નહીં, જાતે વિવેક રાખવો પડે. એટલે ઘણી વાર પ્રાથમિક વાંચન ગાથાનું કરી નાખે તો એ ગાથાની અંદરની વાત એનો મર્મ ન પકડાય તો થોડી મુશ્કેલી ઊભી રહે સમજવામાં, અને ક્યાંક વિપરીત વિપરી એવું થાય કે ધર્મ વિશેની સમજણ એની યથાર્થ. અને આ સમજણનો જે વિપર્યયપણું છે એ જ આ જીવનું અજ્ઞાન છે. ખરેખર તો વસ્તુ બધી કીધેલી છે, પણ એ પરિપ્રેક્ષ્યની અંદર એ સંદર્ભ વિના, કોઈ પણ વાત તમે સાંભળો, સંદર્ભ વિના વાત સાંભળશો અને જે એનું પરિણામ હશે અને સંદર્ભ જાણ્યા પછી સાંભળશો તો ઘણો ફેર પડશે. અને આમ કેમ કર્યું? હવે તમને સંદર્ભની ખબર નથી, એટલે તમે એના ઉપર ગમે તેટલી ટેકા ટેકમણ કરવી હોય તે કરી નાખશો. પણ જ્યારે સંદર્ભની ખબર પડે એટલે જે આસપાસના સંયોગો, પરિસ્થિતિ, સ્થિતિ એ બધાની વચ્ચે એને જે નિર્ણય લીધો છે અથવા એને જે કૃત્ય કર્યું છે એનું મૂલ્યાંકન કરો ત્યારે આપણી 50% વાત બધી આપણી ખોટી પડે, કે આપણે ઉતાવળ કરી, આપણે વાતને જાણતા આમાં આજ કરવું પડે. અને ક્યારેક એવું પડે કે એને જે કર્યું એ ઓછું આજ કર્યું, સંદર્ભ જાણતા નથી અને ઉતાવળે અભિપ્રાય બાંધી લઈએ છે. તો અહીંયા એ ગાથા વાંચીએ ત્યારે જ્ઞાનીની શુદ્ધિ વધારે, જમવાનું મહત્વ નથી, એ તો ગાથામાં મહત્વ અનશન અને ભોજન ઉપર જાય. મહત્વ શેનું છે? જ્ઞાની અને અજ્ઞાની, કે અજ્ઞાની કરતાં જ્ઞાનીની શુદ્ધિ વધારે જોઈએ. ભલે અજ્ઞાની ઉપવાસમાં હોય અને ભલે જ્ઞાની જમતો હોય, સમજ ક્યાં લેવાની? જ્ઞાનીને કેન્દ્રમાં રાખવાનું, ભોજનને કેન્દ્રમાં નહીં રાખવાનું, વ્રતને કેન્દ્રમાં નહીં રાખવાનું. પછી આ કાંઈ નથી કરતો, કરતા કરે છે તો ખરા ને, આ બધું આપણું અજ્ઞાન. અત્યારે વધારેમાં વધારે અધર્મ અને અધર્મનું પોષણ માત્ર આપણું અજ્ઞાન, કે કોઈ ખોટું કરે છે તો ખોટું જ કરે છે, પછી એવા કહે છે ભલે કાંઈ કરે, ખોટું કરે ના ન કરે. કેમ કે જે જીવને અવળી સમજણ હશે એ ભવાંતરમાં પણ કોઈ દી મુક્ત થઈ શકશે નહીં. તમે કહો કે ન થાય તો ન કર, પણ જે કરી સાચું, આ સાચી સમજણ છે. પણ આપણે શું જાણીએ, એના ઉપર બહુ સહાનુભૂતિ હોય, એના ઉપર બહુ કરુણા હોય, એની આત્માની બહુ દયા હોય, અરે કાંઈ ન કરતા બિચારો આમ તો કરે છે ને, અરે મંદિરમાં તોફાન કરે છે, હાલે કે મંદિરમાં તો આવે છે ને, ન હાલે મંદિરમાં આવીને રાગ દ્વેષ કરે છે, હાલે ના ન આવવું એના કરતા. આ કોણ કીએ? ઉંદેડા તો ન જ બાંધી શકે, બિલાડીને ડોકે ઘંટ બાંધવો હોય તો એ કૂતરું બસશે. સમજ, આખો વાત મર્મની છે. કૃપાળુ દેવ એટલા માટે કહ્યું કે શાસ્ત્રમાં તો ધર્મ કહ્યો છે, મર્મ સત્પુરુષના, અને સત્પુરુષ કોઈની ખેવના રાખતો નથી. એ જે સત છે, કૃપાળુ દેવને કહ્યું કે તમે આવો અમારા સમુદાયમાં, સંપ્રદાયમાં ભળી જાઓ અને અમારા ઢુંઢક મતને દીપાવો. કૃપાળુ દેવે શું કહ્યું? જે સત્ય હશે તે જ કહેવાશે. અમે કંઈ તમારા સ્થાનકવાસી સંઘમાં ભળી અને એનો ધજાગ્રહ ચડાવવા માટે અમે આવવાના. અસત્ય છે, અસત્ય જ છે સિદ્ધિ. આ સત્પુરુષનું ઓળખાણ છે. તો અહીંયા એને આ એક ગાથામાં પણ જરા વાત. અને પોઝિટિવલી જો જોઈએ હંસિકાબેન, તો 446મી ગાથા એ બરોબર લક્ષમાં લેવી, કે ઇન્દ્રિયોની ઉપશાંતિ એ જ ઉપવાસ. સરસ વ્યાખ્યા આપે છે કે ખાવું અથવા ન ખાવું, ખાવું અથવા ન ખાવું, અવસર મળ્યો ને જમવાઈ બેઠા, પણ ઇન્દ્રિયોની ઉપશાંતિ એટલે એ જે અવસ્થા છે એ ઉપવાસ છે. એને ખાધું છે, ખાતા છતાં પણ એ ખાતો નથી. અને જીતેન્દ્રિય છે, એ ભોજન કરતો હોય તો પણ. બધા જ સાધુઓ આહાર લેતા હોય, પણ જે જીતેન્દ્રિય છે એ જ સાચા ઉપવાસ છે. ભોજન પ્રત્યેનો કોઈ પણ પ્રકારનો બીજો એને વિકલ્પ, જીતેન્દ્રિય હોવાને કારણે એ પૂદગળ, આહાર પૂદગળના વર્ગણા હોય એનું એ ગ્રહણ કરે, જે હોય તે, એમાં કોઈ પણ પ્રકારનો એને વિકલ્પ કર્યા. આ જીતેન્દ્રિય પણ, એટલે કૃપાળુ દેવે વાત મૂકી માનસિક સ્થિતિ અને આ શારીરિક સ્થિતિમાં, કે તત્વ પામવાનું ઉત્તમ પાત્ર કોણ? વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જીતેન્દ્રિય. આટલા ગુણો જે આત્મામાં હોય, આટલા ચાર જાય, આટલા ગુણો જે આત્મામાં હોય તે તત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે. ઉત્તમ તત્વને પામવું છે તો વિશાળ બુદ્ધિ, કોઈ જગ્યાએ તું રોકાઈશ માં. જ્ઞાન અનંત છે, આપણી મર્યાદાથી તો અનંત ગણું છે, આપણું જાણપણું તો એ જ્ઞાનના મહાસાગર પાસે એક ટીપા જેવડું પણ નથી. અરે આજનો વૈજ્ઞાનિક આઇન્સ્ટાઈન દુનિયાનું એટલું બધું એને 21મી સદી સુધીનું પૂદગળનું જ્ઞાન, ફિઝિક્સ એટલે મેટર, પદાર્થનું જ્ઞાન, પદાર્થ વિજ્ઞાન કહેવાય, સાયન્સ આપણે જેને કહીએ છીએ, એ પદાર્થનું જ્ઞાન એને પરિપૂર્ણ કરી લીધું. તો પણ એ કહે કે અમે તો હજી સાગર કિનારે છબછબિયા કરે એવા બાળકો જેટલું અમારું જ્ઞાન છે. સાગરની અગાધતા, એનું ઊંડાણ, એનું તળ અમે માપી શકતા નથી. અતલ છે, અગાધ છે, અમે નથી માપી શકતા. એટલું બધું સૃષ્ટિના રહસ્યો છે. શું અનંત આકાશની અંદર બ્રહ્માંડમાં શું સોચતું હોય? આ પૃથ્વી કરતાં અનંત ગણો સૂર્ય, અને એવા અનંત સૂર્ય તો સાવ નાના કહેવાય. આપણો સૂર્ય છે એ તો સાવ નાના કહેવાય. એનાથી એટલી બધી અનંત સંખ્યાની અંદર ગ્રહો છે, નક્ષત્રો છે, રાશિઓ છે, એ બધું કે છે, કહી શકાતું નથી, વર્ણવી શકાતું નથી. આ પદાર્થની સ્થિતિ છે. તો ચૈતન્યની સ્થિતિ શું? સર્વજ્ઞના જ્ઞાનની સ્થિતિ છે. તો માટે વિશાળ બુદ્ધિ રાખવી કે આપણે સમજીએ છીએ એટલું જ જ્ઞાન નથી. હજુ એ આપણે એ દિશામાં છીએ, પણ ઘણું જ્ઞાન છે, વિશાળ બુદ્ધિ. અને એ વિશાળ બુદ્ધિ હોય તો ભાવ કયો આવે? મધ્યસ્થતા. મધ્યસ્થતા એટલે હું જેટલું સમજું છું એ બરાબર છે, નથી સમજતો એમાં મારો કોઈ અભિપ્રાય નથી. એટલે નિષેધ પણ નથી, નકાર પણ નથી, કેમ કે હું જાણતો નથી. આઉટ ઓફ રીચ. આપણો મોબાઈલ કેટલો છે? આ બ્રહ્માંડના જ્ઞાનનો કે છે કે એ તારો વિષય નથી, તરત જ જવાબ આવશે કે ભાઈ આઉટ ઓફ રીચ, મૂકી દે આ વધારે પ્રયત્ન તારાથી. તો જ્યાં જ્યાં સુધી સત્યનો સાક્ષાત્કાર પૂર્ણતા પ્રાપ્ત ન થાય અને સંતનો જોગ ન થાય આવા પુરુષનો, ત્યાં સુધી મધ્યસ્થ રહેવું, મત મતાંતરમાં મધ્યસ્થ રહેવું. આ મધ્યસ્થ સરળતા, ચાલતા ચાલતા કંઈક પ્રાપ્ત થયું અને સાચું લાગ્યું, પણ હું માનતો તો એની સાથે મેળ પડતો નથી. મારી માન્યતા, મારો અત્યાર સુધીનો આગ્રહ, મારું અનુમાન, મારું જજમેન્ટ, મારો અનુભવ, એની સાથે આ વાત બેસતી. આવું તો હોય જ નહીં, આ બની શકે જ નહીં, તો ધર્મ રસાતાળ થઈ જાય. ના, જો તને સાચું લાગતું હોય, માત્ર તારી માન્યતા સાથે મેળ નથી, પણ તારો અંતરનો અવાજ એમ કહે છે કે સાચું છે, બુદ્ધિ કહે છે કે ના બરોબર નથી, પણ આત્મા એમ કહે છે, પ્રજ્ઞા એમ કહે છે કે એ બરોબર છે, તો એ સ્વીકારી લેવું, એનું નામ સરળતા. તો એ સ્વીકારી લેવું એનું નામ આ સરળતા હરિભદ્ર સુરીની, આ સરળતા ગૌતમની, ઇન્દ્રભૂતિની, કે ભાઈ એની પાસે અગાધ જ્ઞાન છે, પણ એને જે માયનું કામ આવી રીતે છે વાત, તો પછી એને એનો પોતાનો કોઈ અભિમાન, અહમ, એનો પોતાનો મતનો આગ્રહ, કદાગ્રહ કોઈ વચમાં આવતો વિવેક સાથે. વાત સાચી છે. આ સરળતા. અને છેલ્લે જીતેન્દ્રિય, કેમ કે આ બધું કર્યા પછી સાધના કરવી છે, અને સાધનામાં બાદરૂપ થાય એ ઇન્દ્રિયોનો વિષય કસાય બાદરૂપ થાય, ઇન્દ્રિયો બાદરૂપ ન થાય. એટલે કહું કે ઇન્દ્રિયોનું રક્ષણ કરવું, ઇન્દ્રિયોને હાનિ પહોંચવી ન જોઈએ, હાનિ વિષય કસાઈને પહોંચવી જોઈએ. ઇન્દ્રિયોનો વિષય બાધારૂપ છે, એટલે કહ્યું કે ઇન્દ્રિયોની જે ઉપશાંતિ છે તો સમજાય છે આખું, કે જો ઇન્દ્રિયોની, તો ઇન્દ્રિયોની ક્ષતિ નહીં કરવી, પણ ઇન્દ્રિયોના વિષયોની હાનિ કરવી. જો ઇન્દ્રિયોની હાનિ થાય તો એ અનશન બરોબર નથી, પણ અનશન કરીએ અને ઇન્દ્રિયોનો વિષય એમને મળીએ તો એ સમજ, એ તપ. તો જ્ઞાની પુરુષ આપણને એવી રીતે દ્રષ્ટિકોણ આપે છે. એટલે આ એક જ આવું શાસ્ત્ર મળે કે જેમાં આવી ગાથાઓ છડચોક લખી, કે આ ગાથા એકે અપાસરામાં હાલે નહીં હો, નહીં કયો તો એમ કે તમે ખોટા, તમે આનો આધાર ન આપો તો એમ કે ખોટા, આમ ધર્મ જ ન આવે. સાહેબ શું થાય, અપાસરામાં આ ગાથા વાંચો, પછી તું મરી જાવ તો મરી જાવ.
સાધુને આપી દીધી કે શ્રાવકને અટૂટ કેવળ
અને બધું પોતાના બળ, દ્રઢતા, શ્રદ્ધા, આરોગ્ય ક્ષેત્રોને કાઢને બરાબર જોઈ વિચારીને યોગ્ય રીતે તપમાં આ ગાથા છે, ગાથાની આજ્ઞા છે કે તું તપમાં જોડાતો હો તો તારા અહંભાવથી નહીં, તારી તાકાત નથી, કોઈ એવું ક્ષેત્ર નથી, કોઈ એવું આરોગ્ય નથી શરીરનું, કાળ બરોબર નથી, અત્યારે ન કરાય, જે કાળે જે તપ થતું હોય ત્યારે કડ્યું હોય, તો આવી અનેક પ્રકારના એ કહે છે બધું જ બરાબર જોઈને વિચારીને યોગ્ય રીતે તપમાં જોડાવું. હવે આ વાત મૂકીએ તો એમ કે ગયો જાણે નથી કરવું. હવે આ ગાથાઓ છે એ સારું છે કે આપણે આ જે ગ્રંથ લીધો છે એ તો આગમની અંદર અને બધાય સંપ્રદાયના આચાર્યો અને 300 સાધુઓ ભેગા થઈને અને જબરજસ્ત એક વિભૂતિ જિનેન્દ્ર વર્ણી જેણે આ સંકલન કરીને આ બધી ગાથાઓ મૂકી અને જે ગાથામાં ક્યાંય વિવાદ હતો એ ગાથાને તેણે બાજુ ઉપર જ મૂકી દીધી છે. એ ગાથાઓ છે એટલે તપની સમજમાં સામાન્ય સમજની ગાથાઓ આપણને સંપ્રદાયમાં મળે, શું કરવું શું નહીં, કેમ કરવું, કેવી રીતે કરવું વગેરે વગેરે, પણ કરવું ન કરવું ક્યારે કેવી રીતે એનું પ્રજ્ઞાયુક્ત સમજણ એ આ ગાથામાં તપની મળી રહી છે. પછી બાહ્ય તપ હોય તો ભલે, અંતર તપ હોય તો. કોઈ પ્રશ્ન ન હોય તો વાતને સમાપ્ત કરીશું.
ખાલી કામ નથી.